नाना शास्त्र विचारणे कनिपुणो सधर्म संस्थापको लोकानां हितकारिणो त्रिभुवने मान्यो शरण्या करो राधा कृष्ण पदारविंद भजने नांदे नमतालिको वंदे रूप सनातन रघुयुगो श्री जीव गोपालको श्री जीव गोपालको हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
तो स्वागत छे बधा भक्तोनो प्रति सप्ताह भगवान श्री रामचंद्र ना एक परम भक्त अने चतुष संप्रदाय मा आवेला एक महान आचार्य श्रीपाद रामानुजाचार्य नी कथा ने घणा सप्ताह थी आपणे अहीं श्रवण करी रह्या छीए। ई कथा नी अंतर्गत गत सत्र में आपने जोयो कि रामानुजाचार्य नो जन्म केवी रीते थयो, आ पृथ्वी पर केवी रीते आविर्भूत थया, अने जन्म थया पछी ई रामानुजाचार्य पोताना गुणोना कारणे केवी रीते वैष्णवना समाज में प्रसिद्ध थया, अने अपार बुद्धि प्रतिभाना कारणे बहु नानी वय में विद्वान थई गया, અને વિદ્વાન થયા પછી ધીમે ધીમે પોતાના પિતાનો સંગ છૂટી ગયો, પિતાના મૃત્યુ પછી કાંચીપુરમ નામના શહેરમાં આવીને રહ્યા, અને કાંચીપુર નામના શહેરમાં એમને એક ગુરુ ધારણ કર્યા, એમના જીવનના સૌથી પહેલા ગુરુ જેનું નામ હતું યાદવ પ્રકાશ। આ યાદવ પ્રકાશના ગુરુકુળમાં દાખલ થયા પછી રામાનુજાચાર્ય ઘણો સમય ત્યાં વિતાવ્યો, અને તત્પશ્ચાત એક દિવસ ગુરુ અને શિષ્ય વચ્ચે વાદ થયો। એ વાદમાં આ રામાનુજાચાર્ય જેનું બાળપણનું નામ હતું લક્ષ્મણ, આ લક્ષ્મણ નામના એક નાના છોકરાએ પોતાના ગુરુને શાસ્ત્રાર્થની અંદર પરાજિત કરી દીધા, અને આનાથી આવી ઘટનાઓ જ્યારે વારંવાર આશ્રમમાં બનતી ગઈ ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યો કે કોઈ પણ રીતે આને આપણા રસ્તામાંથી હટાવવો પડશે, નહીતર આપણો સંપ્રદાય બંધ થઈ જાહે। અને ત્યાં સુધી આ કથાને આપણે જોઈતી, તો આવો આગળની કથાનું શ્રવણ કરીએ। આજે શાસ્ત્રની અંદર કઠ ઉપનિષદમાં લખ્યું છે કે શ્રવણની આપી બહુ ભીર્યો ન લભ્ય। આ સંસારમાં આત્માના સંબંધમાં સાંભળવાનું સૌભાગ્ય બહુ ઓછા લોકોને પ્રાપ્ત થાય છે, બીજું ઘણું બધું સાંભળતા હોય, પણ પોતાના આત્માના વિષયમાં કહે છે, આત્મા અર્થાત જે શરીરથી રહેવા વાળું એક ભિન્ન તત્વ છે, એક અલગ તત્વ છે, પણ આપણે આપણે બધાને એક સમાન માનતા હોય, આત્મા ઈજ પરમાત્મા છે, પણ શરીરથી અલગ રહેવા વાળું જે ભગવત તત્વ છે, ભગવાન જેને ભગવદ્ ગીતામાં કહે છે મમે વાંશ જીવ લોકે જીવ ભૂત સનાતન, ભગવાનનો એ સનાતન અંશ આત્મા અને એના વિષયમાં શ્રવણ, એના વિષયમાં સાંભળવું એ આ દુનિયામાં બહુ દુર્લભ છે. અને કહે છે કે શૃણવન તોપી બહવો યમન વિદુહ, કદાચ કોઈ આત્માના વિષયમાં સાંભળવાની જિજ્ઞાસા કરવાવાળો વ્યક્તિ મળી જાય, પણ કહે છે કે એના કરતા વધારે દુર્લભ એ આત્માના વિષયમાં સંભળાવવા વાળા વ્યક્તિ છે. સીધો અર્થ એનો એ છે કે આ સંસારની અંદર શ્રોતાઓ કદાચ મળી જાય, પણ વક્તા મળવા બહુ મુશ્કેલ છે. અને કે કારણ શા માટે આ ભાઈ દુર્લભ છે? શ્રોતાઓ તો દુર્લભ છે, પણ શ્રોતાઓ કરતા વક્તા વધારે દુર્લભ છે. કારણ કે આત્માના વિષયમાં જે લોકો સંભળાવે છે, આત્માનું જેમની પાસે જ્ઞાન છે, એ આત્માને તત્વથી જાણવા વાળા લોકો આ દુનિયામાં બહુ ઓછા છે, બહુ ઓછા લોકો છે. કારણ કે બાકી તો અજ્ઞાનની અંદર લોકો બહુ ઘણું ઘણું શ્રવણ કરતા રહે છે. કોઈની પણ પાસે જાય અને કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ સંભળાવી દે તો એ બધાને સીધું ગ્રહણ કરી લે. એને આવા વ્યક્તિઓ પોતાના જીવનને ઘોર અંધકાર તરફ ધકેલી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ આ સંસારમાં આવે અને વ્યક્તિ આવીને એમ કહી દે કે હું ભગવાન છું, અને સંસારના લોકોની મૂર્ખતા જુઓ, એને ભગવાન માનીને પૂજવા મળે છે. એક પેઢી વહી જાય, બીજી પેઢી વહી જાય, અને ત્રીજી પેઢીના બાળકો તો એને ભગવાન જ માનવાના છે. તમે આજ જેને સાધુના રૂપમાં માનતા હોય એ કાલે કોઈના માટે ભગવાન થઈ જાય છે. અને આવું શા માટે થાય છે ખબર છે? કારણ કે આત્મા અને પરમાત્માના વિષયમાં આપણે તત્વથી સાંભળતા નથી, એટલે આપણું શ્રવણ બહુ ઓછું છે. અને સાંભળતા હોય તો એ કોના વિષયમાં? તો કહે છે ગ્રામ્ય કથાઓ, આ સંસારની કથા વાર્તાનું એટલું બધું જ્ઞાન છે આપણને કે તમે કોઈ પણ ને પૂછો કાલે દુનિયામાં શું ઘટના બની હતી તો બધા લોકોને ખબર હશે. કેમ? કારણ કે ન્યૂઝ રોજ કાનમાં જાય છે. પણ તમે પૂછો કે ભાગવત નો આ પ્રસંગ જાણો છો, તો કે ભાગવત એટલે શું? એ આપણને પ્રશ્ન કરે, ભાગવત એટલે શું? કેમ? કારણ કે આત્માના વિષયમાં ક્યારેય જિજ્ઞાસા નથી કરી. વેદાંત સૂત્રનું પ્રથમ વાક્ય છે અથાત બ્રહ્મ જિજ્ઞાસા. આ દુનિયામાં આવી અને સૌથી પહેલા વ્યક્તિએ બ્રહ્મના વિષયમાં જિજ્ઞાસા કરવી જોઈએ. પણ હવે કોઈ પૂછે બ્રહ્મ કોને કહેવાય, બ્રહ્મ એટલે શું? તો ઘણા લોકો કહે છે હું બ્રહ્મ છું, તમે બ્રહ્મ છો, જે માયાવાદીઓનું કહેવું છે. ગયા વખતે આપણે માયાવાદ ઉપર વ્યાખ્યા સાંભળી. શું માને છે માયાવાદીઓ? તમે તપસ્યા કરો, સાધના કરો, શાસ્ત્ર ભણો, એક દિવસ તમે ભગવાન થઈ જાઓ. પણ આપણને એ ખબર નથી બ્રહ્મ કોને કહેવાય. બલદેવ વિદ્યાભૂષણ નામના એક બહુ મહાન આચાર્ય લખે છે આના તાત્પર્યમાં કે અથાત બ્રહ્મ જિજ્ઞાસા નામના સૂત્રમાં જે બ્રહ્મ શબ્દ છે એ સૌથી પહેલા આત્મા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે, અને પછી એ જ બ્રહ્મ શબ્દને ભગવાનના વિષયમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. ઘણા લોકો એમ કહે છે કે અમે આત્મ સાક્ષાત્કાર કરી લીધો, આત્માના વિષયમાં જાણી લીધું. પણ ભક્તો, આત્મ સાક્ષાત્કાર કરવાનો અર્થ એ થાય કે તમે આત્માના સ્વરૂપને ઓળખો છો. અને આત્મા એટલે શું? આત્મા એટલે આપણે પોતે. તો આત્મ સાક્ષાત્કાર થઈ ગયો એનો મતલબ એવો નથી કે આપણને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે. આત્મ સાક્ષાત્કાર કર્યા પછી પ્રત્યેક વ્યક્તિએ ભગવત સાક્ષાત્કાર કરવો જોઈએ. જ્યાં સુધી ભગવાનને ન સમજે વ્યક્તિ, ભગવાનની અનુભૂતિ ન થાય, ત્યાં સુધી એનો જે કઈ સાક્ષાત્કાર છે એ ભૌતિક સ્તર ઉપર રહે છે ખાલી. પણ વેદવ્યાસ મહારાજે તો સૂત્ર આપી દીધું અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, પણ આ સૂત્રને સમજાવે કોણ? આપણે જો એનો ગુજરાતી કરવી ને તો શું થાય કે બ્રહ્મને જાણો અથાત બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મના વિષયમાં જાણવાની જિજ્ઞાસા કરો. હવે પ્રશ્ન થાય ને કે બ્રહ્મ કોને કહેવાય? બ્રહ્મ વિશે તો જાણતા નથી. શબ્દ ઘણી વાર સાંભળ્યો છે કે બધું બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે, એવું નથી ભક્તો. તત્વથી આ વાતને જ્યાં સુધી સમજવામાં નહીં આવે ત્યાં સુધી શાસ્ત્ર ક્યારેય આપણને સમજાશે નહીં. અને આવું તત્વ કોણ આપે છે? એ તત્વ આપનાર વ્યક્તિનું નામ છે ગુરુ. અને એટલા માટે કઠ ઉપનિષદમાં કહે છે કે સંસારની અંદર આવો જે આત્માના વિષયમાં ઉપદેશ આપે, આત્મ તત્વ અને ભગવત તત્વને જે સમજાવે, એવા ઉપદેશ કરવા વાળા લોકો બહુ ઓછા છે. અને એટલા માટે લોકો ક્યાંય ને ક્યાંય ફસાય અને ગમે એવું ખોટું શાસ્ત્ર સાંભળી અને પોતાના જીવનને એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરે છે. પણ એ અસત્યમાંથી સત્ય તરફ લાવે. મંગલાચરણમાં શ્લોક ઉચ્ચારણ કર્યું, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય હેને જ્ઞાનાંજન શલાકયા. અજ્ઞાનના અંધકારમાંથી જે પ્રકાશરૂપી જ્ઞાન તરફ લઈ જાય એને કહેવાય ગુરુ. અને આત્મા અને પરમાત્માનું સચોટ જ્ઞાન જ્યાં સુધી પરંપરા પ્રાપ્ત ગુરુ આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ જ્ઞાન નથી મળતું. એટલા માટે આગળ શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર શ્લોક લખ્યો છે, તસ્માત ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દ પરેચ નિષ્ણાંતમ બ્રહ્મણ્યમ ઉપશમ આશ્રયમ. એટલે આ શ્લોકની અંદર જેટલા ગુરુના લક્ષણો બતાવ્યા છે કે જે લોકો જીવના કલ્યાણને જાણવા વાળા છે, શાસ્ત્રની અંદર જે નિપુણ છે અને ભગવાનની જે લોકો અનુભૂતિ કરી ચૂક્યા છે, ભગવાનનો જેને અનુભવ છે, એવા જે ગુરુ હોય એવા ગુરુની શરણમાં જવું જોઈએ. અને રૂપ ગોસ્વામી નામના આચાર્ય ગુરુના લક્ષણ બતાવતા બહુ સુંદર શ્લોક લખે છે કે વાચો વેગમ મનસ ક્રોધ વેગમ જીહવા વેગમ ઉદરોપસ્થ વેગમ એતાન વેગાન યો વિષહેત ધીર સર્વામ અપિ માં પૃથ્વીમ સશિષ્યાત. આ શ્લોકમાં ગુરુના છ લક્ષણ બતાવ્યા છે. પ્રથમ લક્ષણ વાચો વેગમ, જે ગુરુએ પોતાની વાણીને કંટ્રોલ કરી હોય. વાચો વેગમ મનસ, જે ગુરુનું મન પોતાના કાબુમાં હોય. ત્રીજો ગુણ, જેણે ક્રોધને જીતી લીધો હોય. અને ચોથો, જીવા, જેણે જીભના રસ ઉપર કાબુ મેળવો હોય. પાંચમો, જેણે પેટના વેગને કાબુમાં કર્યા હોય. અને છઠ્ઠું, જેણે જનેન્દ્રિયના વેગને કાબુમાં કર્યા હોય. આ છ લક્ષણ જેનામાં દેખાય એ જ વ્યક્તિ આ સંસારમાં ગુરુ બનવાને લાયક છે. રૂપ ગોસ્વામી આ વાતને લખી રહ્યા છે. અને આ છ લક્ષણ જે ગુરુમાં ન હોય એને ગુરુ ન સમજવા જોઈએ. એ લોકો માત્ર આ સંસારને છેતરવા માટે બેઠા છે, બીજા લોકોને ઉલ્લુ બનાવવા માટે. પણ ગુરુ તો કદાચ આપણને છેતરી જાય, પણ આપણને ભગવાને બુદ્ધિ આપી છે તો કમસે કમ આપણને તો ખબર હોવી જોઈએ ને કે આ ગુરુ યોગ્ય છે કે નથી. ગુરુની સામે કોઈ વ્યક્તિ ધન રાખે અને ગુરુ તરત પ્રસન્ન થઈ જાય, પણ જેની પાસે ધન ન હોય એવા શિષ્યને ગુરુને મળવા લાઈનમાં ઉભું રહેવું પડે. આ ગુરુના લક્ષણ નથી. કારણ કે આપણે વિશેષ તો ગુરુના વિષયમાં ચર્ચા નહીં કરવી, કારણ કે થોડા દિવસ પહેલા જ લાલ ગોવિંદ પ્રભુએ આપણને ગુરુના વિષયમાં શ્રવણ કરાવી દીધું છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે ગુરુના આ જે લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે, આ લક્ષણો જો એ ગુરુમાં ન હોય એવા બધા ગુરુઓ આ સંસારમાં પાખંડી ગુરુઓ છે. શ્રી હરિભક્તિ વિલાસમાં સનાતન ગોસ્વામી લખે છે કે ષટ કર્મમાં નિપુણ હોય, ચારે વેદનું જ્ઞાન હોય, બધું શાસ્ત્ર પૂર્ણ રીતે જાણતા હોય, પણ જો ભક્ત ન હોય તો એને ગુરુ ન કરવા જોઈએ. પણ ગમે એવા શુદ્ર કુળમાં જેનો જન્મ થયો હોય, નીચેમાં નીચ કુળમાં એનો જન્મ હોય, પણ કૃષ્ણને તત્વથી જો જાણતા હોય તો એને ગુરુના રૂપમાં સ્વીકાર કરવો જોઈએ. સાંભળો છો ને? ચરિતામૃતમાં આપણે સાંભળ્યું છે, કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કેને નહીં, જય કૃષ્ણ તત્વવેતા સહી ગુરુ હઈ. મહાપ્રભુને પૂછ્યું કોઈએ ગુરુ કેવા હોવો જોઈએ, ત્યારે મહાપ્રભુ આ શ્લોક કહે છે એના જવાબમાં કે કૃષ્ણને જે તત્વથી જાણતા હોય એનામાં પછી ભલે એને શાસ્ત્રનું જ્ઞાન ન હોય, એને વેદનું જ્ઞાન ન હોય, પણ કૃષ્ણને જે તત્વથી જાણતા હોય એ વ્યક્તિ આ સંસારમાં ગુરુ કરવા લાયક છે. તો યાદવાચાર્ય જે લક્ષ્મણના ગુરુ હતા એનામાં ગુણ બધા હતા, પણ એક વાતની કમી કે એ માયાવાદી હતા, માયાવાદનો આશ્રય લીધો હતો. અને લક્ષ્મણની આ પ્રગતિ જોઈ આપણે ગયા વખતે સાંભળ્યું કે છાંદોગ્ય ઉપનિષદના એક મંત્ર કપ્યાસમ પુંડરીકમ એવમ અક્ષિણી ઉપર જે વિવાદ થયો હતો, જે વાદ થયો હતો, એ વાદને બે માંથી એકય નહોતા ભૂલ્યા, નહોતા રામાનુજાચાર્ય ભૂલ્યા કે નહોતા યાદવ પ્રકાશ ભૂલ્યા. બે વ્યક્તિ વાદ કરે અને એ સમય યાદવ પ્રકાશના મનમાં આવ્યું કે આ રસ્તાનો કાંટો જો હું નહીં કાઢું તો ભવિષ્યમાં બહુ મોટો પ્રચારક બનશે. અને શું કરશે? તો પ્રચારક બની અને એના વૈષ્ણવ મતોનું સ્થાપન કરશે અને માયાવાદ જે છે એ માયાવાદનો સંપ્રદાય બંધ થઈ જાય. એક દિવસ તેણે વિચાર કર્યો કે આ રસ્તાનો કાંટો જો કાઢવો હોય તો આ એમનામ તો નહીં જ, આને મારી નાખવો પડશે. વિચાર કરો, પાખંડી ગુરુઓનું આ એક લક્ષણ છે કે જ્યારે એ ગુરુને પોતાનો સ્વાર્થ પૂરો ન થાય ત્યારે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે એ શિષ્યની હત્યા કરતા નથી અચકાતા. જો યાદવાચાર્યએ મનમાં વિચાર કર્યો કે આ રામાનુજને મારી નાખવો છે, આની હત્યા કરી નાખવી છે, પણ આશ્રમમાં ઘણા બધા બાળકો હતા, હત્યા કરે તો બધાને ખબર પડી જાય કે રામાનુજે આ બાળકની હત્યા કરી છે. એટલા માટે એણે પહેલા નક્કી કર્યું કે આશ્રમની અંદર ગુરુકુળમાં ભણવાવાળા બધા બાળકોને પહેલા પોતાની બાજુ લઈ લઉં. ભૌતિક જગતમાં આવા ગુરુઓની કમી નથી પડતો કે જે લોકો પોતાના અનુયાયીઓ બનાવવામાં પડ્યા છે, કે આટલા લોકો મારા અંડરમાં રહેવા જોઈએ, આટલા લોકો મારા છે, આ મારી પાસે રહેવા જોઈએ. અને શું કરે છે? તો એ ગુરુ પોતાનું પાપ કર્મ જે છે એ પોતાના પાપમાં આવા શિષ્યોને ભાગીદાર બનાવી દે છે. સાથે શિષ્ય પાપ નથી કરતા, પણ શિષ્ય કોના માટે પાપ કરે છે? પોતાના ગુરુ માટે થઈને. ગુરુ ખોટું કરતા હોય, શિષ્ય જાણતા હોય કે આ ગુરુ હકીકતમાં ખોટું કાર્ય કરી રહ્યા છે, છતાં શિષ્ય એનો સાથ આપે છે. શું સમજીને? ગમે એમ તો એ આપણા ગુરુ છે ને ભક્તો. આવું જેટલા જેટલા લોકો ચલાવશે, સાંભળો ભાગવત શું કહે છે. એને ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સંસારની અંદર કોઈ પાપ કરવા વાળો વ્યક્તિ એ પાપના ફળનો ભાગીદાર છે, પણ સાથે જેટલા જેટલા વ્યક્તિઓને સાથ આપી રહ્યા છે એ બધા જ વ્યક્તિઓ સમાન રૂપે પાપના ભાગીદાર છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિના ખરાબ કાર્યમાં સાથ આપતા પહેલા વિચાર કરવો જોઈએ. તો યાદવ પ્રકાશે ગુરુકુળની એક મીટિંગ બોલાવી અને એ મીટિંગમાં બધા બાળકોને બોલાવ્યા, બે બાળકને ન બોલાવ્યા. એ બેમાં એક હતા રામાનુજ અને બીજા હતા એ રામાનુજના માસીયાઈ ભાઈ, એમના માસીનો છોકરો ગોવિંદ. હરે કૃષ્ણ હરે. તો બધા બાળકોની મીટિંગ થઈ અને એ મીટિંગમાં આ બે બાળકો ન બોલાવ્યા. હવે બધા બાળકોને આ યાદવ પ્રકાશે કીધું કે હું તમને જે ભણાવું છું એમાં તમને કાંઈ તકલીફ છે? તો બધા બાળકો કીધું, નહીં, તમે તો પરમ વિદ્વાન છો અને તમે જે ભણાવો છો એ તો યોગ્ય વસ્તુ છે, અમને એમાં કોઈ ઓબ્જેક્શન નથી. તમને મારા જ્ઞાનમાં વાંધો નથી, તમને મારા આચરણમાં કોઈ તકલીફ છે? તો બધા બાળકોએ કીધું કે નહીં, આચરણમાં કોઈ તકલીફ નથી. તમને હું જે માયાવાદ ભણાવી રહ્યો છું આ માયાવાદમાં કોઈ તકલીફ છે? તો બધા બાળકોએ કીધું, નહીં ગુરુદેવ, તમે જે કાંઈ આપો છો, તમે જે વાદ શીખવો છો એ તો શંકરાચાર્યના મત અનુસાર છે, તો તમારા જ્ઞાનમાં ખામી કઈ રીતે હોઈ શકે? હવે યાદવ પ્રકાશ ને લાગ્યું કે ધીમે ધીમે આ બધા બાળકો મારી બાજુ આવતા જાય છે. અને જયારે યાદવ પ્રકાશ ને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે આ બધા બાળકો મારું સમર્થન કરે છે, ત્યારે એને કીધું તો આપણા આશ્રમમાં જે લક્ષ્મણ નામનો બાળક છે એ આ સિદ્ધાંત અને આ જ્ઞાનથી વિરુદ્ધ છે, તો બોલો શું કરવું જોઈએ. તો એક બાળકે કીધું કે ગુરુદેવ એક કામ કરો, એને તમે પાઠશાળામાંથી કાઢી મૂકો, ગુરુકુળમાંથી બહાર કાઢી મૂકો એને. તો બીજો બાળક કે નહીં, આને ગુરુકુળમાંથી બહાર ન કાઢવો જોઈએ. કેમ? કારણ કે જો તમે આને ગુરુકુળથી બહાર કાઢશો તો એ કાલે બહાર જઈને પોતાની નવી પાઠશાળા ચાલુ કરશે, અને ઈ તો આપણા ગુરુનો ડર છે કે આ પ્રચારક ન બને. તો બધા બાળકો કીધું નહીં, વાત બરાબર છે, એને જો આપણે ગુરુકુળમાંથી કાઢી મૂકશું તો એ પોતે સ્વતંત્ર પ્રચાર કરશે અને વિદ્વાન તો છે જ. તો ધીમે ધીમે આવી રીતે બધાના મંતવ્યો લીધા અને અંતે યાદવ પ્રકાશે કીધું કે બાળકો મારા મનમાં એક યોજના છે, જો તમે યોજનામાં સાથ આપવા ઈચ્છતા હોય તો હું તમને યોજના જણાવું. ત્યારે યાદવ પ્રકાશે બહુ સરળ ભાષામાં બાળકોના મનમાં ઉતરી જાય એવી રીતે સમજાવ્યું કે આપણે ઉત્તર ભારતમાં ગંગા સ્નાન માટે એક યાત્રાનું આયોજન કરીએ, અને એ યાત્રામાં આપણે જયારે રસ્તામાં જઈશું ત્યારે વચ્ચે વિંધ્યા પર્વત આવે છે. વિંધ્યા પર્વતમાં બહુ મોટું જંગલ છે, અને જંગલની અંદર જયારે જઈશું ત્યારે રામાનુજને જંગલમાં એકલો છોડી દઈશું, જેના કારણે એ જંગલી પશુઓ એને મારી નાખે, અને ત્યાર પછી આપણે ત્યાંથી આગળ ચાલશું. તો એક વ્યક્તિ એક છોકરાએ પૂછ્યું કે રામાનુજ તો બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણની જો હત્યા કરશું, બ્રાહ્મણને જો મારશું તો આપણને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. તો યાદવ પ્રકાશે કીધું કે જો રામાનુજને મારવાથી આપણને બ્રહ્મ હત્યાનું પાપ લાગે તો એ પાપને આપણે ગંગામાં સ્નાન કરી અને એ પાપને આપણે ધોઈ નાખશું. જો મૂર્ખ ગુરુઓની, આજે તમે બધા અહીં બેઠા છો, તમને લાગે છે આવી રીતે પાપ જાય? આપણી પાસે ભલે શાસ્ત્રનું જ્ઞાન ન હોય, ખાલી મનથી વિચાર કરો જાય પાપ એવી રીતે? પણ કે છે ને, આ સંસારના ગુરુઓ પાસે એવી ટ્રીક હોય કે પોતાની વાતને બીજા લોકોને સમજાવવા માટે કાંઈક ને કાંઈક રસ્તો ગોતેલો હોય. એને પાપ ભલે લાગે પણ એ પાપને આપણે ધોઈ નાખશું. પછી શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદની શરૂઆતમાં પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને બહુ સુંદર પ્રશ્ન કરે કે પ્રભુ, આ સંસારની અંદર લોકો ચાહતા નથી કે હું પાપ કરું, છતાં શા માટે પાપ કરે છે? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોનો આધાર લઈ અને પ્રત્યેક વ્યક્તિ આ સંસારમાં પાપ કરે છે, પણ એ પાપથી જો બચવું હોય તો પ્રાયશ્ચિત કરવું પડે. પરીક્ષિત મહારાજે પૂછ્યું કેવા પ્રકારનું પ્રાયશ્ચિત કરવું જોઈએ? સુખદેવ ગોસ્વામી કહે છે કે નાના પાપ માટે નાનું પ્રાયશ્ચિત છે, મોટા પાપ માટે મોટું પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને એ સમયે એક બહુ સુંદર ઉદાહરણ પરીક્ષિત મહારાજ રજૂ કરે છે ભાગવતમાં કે જેવી રીતે એક હાથી સ્નાન કરવા માટે નદીમાં ઉતરે, કલાકોના કલાકો એ હાથી સરોવરમાં જળાશયમાં સ્નાન કરે, અને જેવો બહાર આવે એવો પાછો ધૂળમાં આળવટે. હવે જો એને બહાર આવીને ધૂળમાં જ આળવટવું હતું તો એને સ્નાન શા માટે કર્યું? એની જેમ આ સંસારમાં એક વખત લોકો પાપ કરે અને પછી પ્રાયશ્ચિત જો થઈ જતું હોય તો લોકો પ્રાયશ્ચિત શા માટે કરે છે? કારણ કે પ્રાયશ્ચિતનો તો કોઈ મતલબ રહ્યો નહીં. પ્રાયશ્ચિત ત્યારે કરવું જોઈએ કે એક વખત પાપ થઈ ગયું, તમે એનું પ્રાયશ્ચિત કર્યું, તમને એ પાપમાંથી મુક્તિ મળી ગઈ, તો બીજી વાર જીવનમાં ક્યારેય પાપ ન થાય ત્યારે તમારું એ પ્રાયશ્ચિત સત્ય ગણાય. પણ અહીંયા આવી રીતે શાસ્ત્રના સિદ્ધાંતોનો આશ્રય લઈ અને ગુરુઓ પોતાના શિષ્યોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. યાદવ પ્રકાશ એ જ કર્યું કે રામાનુજ ભલે મરી જાય પણ એની હત્યાનું પાપ આપણને નહીં લાગે, કારણ કે આપણે ગંગામાં સ્નાન કરી લેશું. તો બધા બાળકો સહમત થયા, બધા લોકો યાત્રા માટે તૈયાર થયા, અને રામાનુજને ખબર પડી કે આપણી તે એક યાત્રા જઈ રહી છે, હે ને, અને આપણી યાત્રા દિવાળી કાર્તિક વૃંદાવનમાં જવાની છે. ઘણા બધા વૈષ્ણવ ભક્તોના સંગમાં ભગવાનના પરમ ધામ શ્રી વૃંદાવન ધામની યાત્રા આપણે કરવાની છે. અને આપણે યાત્રા માટે ઘણું ઘરવાળાને પૂછતા હોય, કોઈ પત્નીને પૂછતું હોય, કોઈ માતા પિતાને પૂછતા હોય કે ભાઈ કાર્તિકમાં યાત્રામાં જવાનું છે. અને વૈષ્ણવ માતા પિતા હોય તો ઠીક છે, નહીતર થોડીક આનાકાની થાય કે વૃંદાવન શા માટે જવું છે. કારણ કે લોકો ફરવા માટે મહાબળેશ્વર અનેક અનેક જગ્યા હોય જતા હોય, તો રામાનુજે પોતાની માતાને પૂછવા માટે ગયા. બધા લોકો ગંગા સ્નાન માટે જાય છે, મારી જવાની ઈચ્છા છે. અને આ વાત જયારે એમના માતા કાંતિમતીએ સાંભળી તો બહુ ખુશ થઈ મનમાં કે સારું છે કે મારો પુત્ર ગંગાજીમાં સ્નાન કરવા માટે જઈ રહ્યો છે, અને આવું સૌભાગ્ય એના જીવનમાં ક્યાંથી હોય. પણ બીજી ક્ષણે એના મનમાં વિચાર આવ્યો, પહેલા તો કઈ વાહનની સગવડ નહોતી, અત્યારે જેમ આપણે ટ્રેનમાં બુકિંગ કરાવવું પડે, ન્યા જઈને આશ્રમનું બુકિંગ કરાવવું પડે, પ્રસાદની વ્યવસ્થા. પહેલાના સમયમાં લોકો યાત્રા પગે ચાલીને કરતા. તો કાંતિમતી દેવીએ વિચાર કર્યો કે રહેવાનું જે સ્થાન છે કાંચીપુરમ એ દક્ષિણ ભારતમાં છે, અને ગંગા નદી જે છે એ ઉત્તર ભારતમાં છે, તો દક્ષિણ ભારતથી ઉત્તર ભારત જવા માટે કેટલાય મહિનાઓનો સમય લાગી જાય, 6-7 મહિના જવા માટે અને 6-7 મહિના ત્યાંથી પાછા ફરતા લાગી જાય. અને મનમાં વિચાર કર્યો કે મારે બીજો તો કોઈ આશ્રય છે નહીં પુત્ર સિવાય, અને જો હું આને ગંગા સ્નાન કરવા માટે મોકલી દઈશ તો લગભગ 1.5 વર્ષ જેવો સમય હું મારા પુત્રના વિયોગમાં રહેવું પડશે. મારે 1.5 વર્ષ સુધી મારા પુત્રનું મોઢું નહીં જોઈ શકું. પણ છતાં વિચાર કર્યો કે નહીં, ગંગાજીમાં સ્નાન કરશે તો મારા પુત્રને ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને એની ભક્તિમાં પ્રગતિ થશે. એટલા માટે એમની મનમાં ઈચ્છા તો નહોતી, છતાં રામાનુજને કીધું ઠીક છે તમે યાત્રા કરવા માટે જાઓ. આ બાજુ રામાનુજ દ્વારા માતા પાસેથી પરમિશન લીધી અને ગોવિંદ જે એમના ભાઈ હતા એમણે તેમની માતા દીપ્તિમતી પાસે રજા માગી અને આ બે ભાઈઓ રામાનુજાચાર્યના સંઘમાં ભળી ગયા. હવે ધીમે ધીમે ચાલતા ગયા એ જંગલમાં લગભગ 2-1 મહિના જેવો સમય વીત્યો, અને 2 મહિનાના સમય પછી આ યાત્રાનો આખો સંઘ એ વિંધ્યા પર્વતની નજીક પહોંચ્યા. તો જેવા વિંધ્યા પર્વત પાસે પહોંચ્યા, યાદવ પ્રકાશે ફરીને પાછી મીટિંગ બોલાવી અને એ સમયે આ રામાનુજ અને ગોવિંદને કીધું કે તમે બે જંગલમાં જઈને લાકડા લઈ આવો, ત્યાં સુધી અમે પ્રસાદની વ્યવસ્થા કરીએ. અને આ બાજુ બધા શિષ્યોને ભેગા કરીને સમજાવ્યું કે જો આ સ્થાન રામાનુજને મારવા માટે બિલકુલ યોગ્ય સ્થાન છે, અહીંયા આપણે આસાનીથી રામાનુજને મારી નાખશું, રામાનુજને આપણે અંદર જંગલમાં છોડી અને આપણે બધા આગળ નાસી જઈશું. પણ એ જંગલમાં એને કેવી રીતે છોડવો એના પ્લાનિંગનો બધું વિચાર કરતા હતા. પણ કહે છે ને, આ દુનિયાનો ગમે એવો મોટો ચોર હોય, ગમે એવો મોટો આતંકવાદી હોય, એ કોઈ ને કોઈ સબૂત જરૂર છોડીને જાય છે, હે ને, કાંઈક સાબિતી એની રહી જાય પાછળ. કારણ કે કોઈ પૂર્ણ હોશિયાર નથી હોતું, બધાની ઇન્દ્રિય અપૂર્ણ છે. તો આ બાજુ યાદવ પ્રકાશને તો એવી ભાન નહોતી કે છોકરાઓના મોઢે આવી વાત ન કરાય, કારણ કે છોકરાઓ તો બહાર જઈને ચર્ચા કરશે તો કોઈને ખબર પડશે. પણ એના મનમાં હતું કે અહીંયા ક્યાં બીજું કોઈ છે. હવે આ છોકરાઓ બધા જયારે જંગલમાં ગયા, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે રામાનુજના ભાઈ ગોવિંદ, એ ગોવિંદે 2-3 છોકરાઓને વાત કરતા સાંભળી લીધા. એને કઈક પ્લાન બનાવતા હશે કે રામાનુજને કેવી રીતે જંગલમાં છોડવા, કેવી રીતે મારવા. આ પ્લાનિંગ ગોવિંદે સાંભળ્યો અને તરત જ એ સ્થાનને છોડી એ રામાનુજ પાસે આવ્યા અને રામાનુજને આવીને કીધું કે રામાનુજ, આખી ઘટના બતાવી કે યાદવ પ્રકાશ દ્વારા તમને મારવા માટે બહુ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. અને રામાનુજે જયારે આ વાત સાંભળી એના હૃદયમાં અપાર દુઃખ થયું. સાંભળ્યું હતું કે દુશ્મન દુશ્મનની હત્યા કરે, મિત્ર ક્યારેક વિશ્વાસઘાત કરીને મિત્રની હત્યા કરે, પણ એક ગુરુ ઉઠીને એક શિષ્યની હત્યા કરે? અને એ શા માટે? ખાલી પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે, પોતાનું સન્માન બચાવવા માટે. અરે સંસારમાં એવા એવા ગુરુઓ છે કે જે પોતાના શિષ્યોને આગળ કરી અને પોતે પાછળ રહી ગયા છે. ગુરુના વિષયમાં અનેક વિચાર, હજારો વિચાર એક સેકન્ડમાં રામાનુજની સામે પસાર થઈ ગયા. હજી વિશ્વાસ નહોતો આવતો રામાનુજને કે ગુરુ મારી હત્યા કરે. અને ત્યારે રામાનુજ એ વિચારને છોડી અને ગોવિંદને કીધું, ગોવિંદ તું આ લોકો સાથે યાત્રામાં જા અને હું અત્યારે જ આ સ્થાનને છોડીને નીકળી જાઉં છું. અને આ બાજુ ગોવિંદ તરત જ યાદવ પ્રકાશના સંઘમાં વળી ગયા, જેવી રીતે કે ગોવિંદને કોઈ વાતની ખબર જ નથી. બધાને એમ જ હતું કે ગોવિંદને કાંઈ ખબર નથી. અને આ બાજુ રામાનુજે કોઈ દિશા ખબર નહીં, કઈ બાજુ જવું, કઈ બાજુ ગામ આવશે, કઈ બાજુ રસ્તો છે. એ ઊંડા જંગલમાં ચાલતા ગયા ચાલતા ગયા ચાલતા ગયા અને રાતનો સમય, રાત પડી ગઈ જંગલમાં. હવે રામાનુજે વિચાર કર્યો કે અહીંયા આટલા જંગલી પશુઓ છે, હું એકલો છું, કોઈ રસ્તો ખબર નથી કે હું જે દિશામાં જાઉં છું એ દિશા બરાબર છે કે ખોટી છે, એ ખબર નથી કે આપણી દિશા કઈ બાજુ છે, કાંચીપુરમનો રસ્તો કઈ બાજુ છે. રામાનુજ એકલા જંગલમાં ચાલતા ગયા ચાલતા ગયા અને મનમાં આવી રીતે વિચાર કરતા જાય. એ સમયે કોઈ સ્ત્રી અને પુરુષ, એક પતિ પત્નીનું એક જોડકું એમને એ જંગલમાં મળ્યું. અને એ જંગલમાં રામાનુજ વિચાર કરે કે આવા ગાઢ જંગલમાં જ્યાં મનુષ્યનો તો અવાજ મળવો સંભવ જ નથી, એવા ગાઢ જંગલમાં આ બે વ્યક્તિ શું કરે છે, અહીંયા કોણ છે? તો અંધારામાં બહુ પરિચય દેખાતા નહોતા, પણ અવાજ ઉપરથી ખબર પડી કે કોઈ વ્યક્તિ છે. તો રામાનુજે એમને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો અને આ જંગલમાં આવે રાત્રિના સમયે શા માટે અહીંયા ફરી રહ્યા છો? ત્યારે એ જે બે પતિ અને પત્ની હતા એને કીધું કે અમારું અહીંયા નજીકમાં એક ગામ છે અને પશુઓને અને પક્ષીઓને મારવું એ અમારો ધંધો છે, કારણ કે અમે શિકારી છીએ. તો કે શિકારી છો ઠીક છો, પણ રાતના સમયે શા માટે અહીંયા આવ્યા? રાતે તો કોઈ શિકાર મળવાનો નથી. ત્યારે એ બે દંપતીએ બહુ સુંદર વાત કરી કે અમારે કાંચીપુરમ જાવું છે. તો રામાનુજને આશ્ચર્ય થયું કે તમારું ગામ અહીંયા છે, તમે લોકો વિંધ્ય પર્વતમાં રહ્યો છો, તો તમારે કાંચીપુરમ શા માટે જવું છે? ત્યારે એ બે વ્યક્તિએ કીધું કે અમે શિકારી છીએ અને થોડા સમય પહેલા અમારા ઘરે એક સાધુ આવ્યા હતા. એ સાધુએ અમને કીધું કે જીવનભર તમે આ પશુ અને પક્ષીઓને માર્યા છે, તમને બહુ પાપ લાગ્યું છે, અને તમારે જો આ પાપનું પ્રાયશ્ચિત કરવું હોય, આ પાપને નષ્ટ કરવું હોય, તો કાંચીપુરમની અંદર ભગવાન વરદરાજનો વિગ્રહ છે, તમે વરદરાજની પાસે જાઓ અને વરદરાજની પાસે જઈ તમારા પાપ અપરાધની ક્ષમા માંગો, કારણ કે વરદરાજજી સાક્ષાત ભગવાન છે, એ તમને ક્ષમા કરી દેશે, અને એટલા માટે અમે લોકો કાંચીપુરમ જઈ રહ્યા છીએ. અને દંપતીએ પૂછ્યું કે તમે તારે ક્યાં જવું છે? તો કે મારે કાંચીપુરમ જવું છે. તો આશ્ચર્ય થયું, બે વ્યક્તિ કાંચીપુરમ જવા માટે જઈ રહ્યા છે. ત્યારે રામાનુજે કીધું કે હું મારા ગુરુ સાથે ઉત્તર ભારતની યાત્રામાં નીકળ્યો હતો, હવે હું એમના સંઘથી વિખૂટો પડી ગયો છું. વૈષ્ણવનું એક લક્ષણ જોવો ભક્તો. રામાનુજે એમનો કીધું કે મારા ગુરુએ મને મારી નાખવા માટે ષડયંત્ર કર્યું હતું અને એટલા માટે હું આ દિશામાં ભાગી રહ્યો છું, કારણ કે વૈષ્ણવ હતા ને, અને વૈષ્ણવનો આ ગુણ છે કે વૈષ્ણવો અદોષદર્શી હોય, વૈષ્ણવ ક્યારેય બીજામાં દોષ નથી જોતા. અને એટલે આ રામાનુજ એ દંપતી વિશે બહુ વાર્તાલાપ થયો. ત્યારે એ દંપતીએ રામાનુજને કીધું કે જો ભાઈ રાત્રિનો સમય થઈ ગયો છે, જંગલમાં બહુ બધા શિકારી પશુ પક્ષીઓ આતે રહેતા હોય, તો એક બહુ સુંદર મોટું ઝાડ ગોત્યું અને વિચાર કર્યો કે આ ઝાડ નીચે રહી અને રાત આપણે અહીંયા વિતાવી દેવી અને કાલે સવારે પાછા ચાલશું. હવે જેવા એ ઝાડ નીચે વિશ્રામ કરવા માટે બેઠા તો એ સમયે એ દંપતીમાં જે સ્ત્રી હતી એણે એના પતિને કીધું કે મને તરસ લાગી છે, ત્યાંથી પાણી ગોતી દો. ત્યારે એ શિકારીએ કીધું કે જો રાત ઘણી થઈ ગઈ છે, અત્યારે પાણી ક્યાં શોધવા માટે જશું, સવાર સુધી તમારી તરસને પકડી રાખો, સહન કરવા તરસને, અને સવાર પડતાની સાથે હું પાણી લાવી દઈશ. તો રાત્રિ વિતાવવા માટે આ ત્રણેય એ ઝાડ નીચે સૂતા, અને જેવો સૂર્યોદય થયો, થોડો થોડો સૂર્યનો પ્રકાશ જ્યારે આકાશમાં આવ્યો તો રામાનુજને યાદ હતું કે આ સ્ત્રી જે છે એને પાણીની તરસ લાગી છે. એટલા માટે રામાનુજે નજીકમાં જોયું કે આજુબાજુમાં કોઈ એવું સ્થાન હોય કે જ્યાં પાણી મળી રહે તો હું ત્યાંથી પાણીની વ્યવસ્થા કરું. થોડે દૂર જોયું તો ત્યાં એક કૂવો હતો, અને કેવો કૂવો હતો, જૂના જમાનાના જે લોકો છે ને એને ખબર હશે, પેલા પગથિયા વાળા કૂવા હતા કે જેનાથી તમે કૂવામાં નીચે ઉતરી શકો. તો રામાનુજ ધીમે ધીમે એ પગથિયાથી કૂવામાં ઉતરતા ગયા, અને જે મોટા વૃક્ષના જે મોટા પાન હોય એનું એક દડિયો બનાવી એ દડિયામાં પાણી લઈને સ્ત્રીને આપ્યું. એક વાર આપ્યું તો એ સ્ત્રીએ કીધું હજી વધારે આપો. તો રામાનુજ બીજી વાર પાણી લેવા માટે ગયા, બીજી વાર પાણી આપ્યું તો કે હજી વધારે પાણી આપો. રામાનુજ ત્રીજી વાર પાણી લેવા માટે ગયા, ત્રીજી વાર પાણી લાવીને આપ્યું, પીધું તો કીધું હજી વધારે પાણી પીવું છે. આપણે બધું એમ કેવી હાથે પીએ હે ને, કારણ કે આપણી વૈષ્ણવતા ઘડી કટકે હે ને, શરૂઆતમાં આપણે નમ્ર હોય અને થોડી વાર એની નમ્રતા જો રિપીટ થઈ જાય પછી આપણું રિયલ સ્વરૂપ પ્રગટ થાય. આપણે કહી દઈએ ભાઈ હાથે ઘર લે હવે, પણ રામાનુજ ગયા ચોથી વાર પાણી લેવા માટે ગયા, ત્યારે ચોથી વાર જયારે પાણી લઈને આવ્યા, પાણી લઈને આવ્યા તો જોયું કે સ્ત્રી અને પુરુષ બે ગાયબ, બેમાંથી એકે ન હતા. તો રામાનુજ તો ચિંતામાં આવી ગયા કે માંડ એક સહારો મળ્યો તો કે મને કોઈ કાંચીપુરમ પહોંચાડે, અને એ સહારો તે હવે આ બે વ્યા ગયા, હવે શું કરીશ, જંગલમાં એકલો થઈ ગયો પાછો. તો પાછો દિવસ થઈ ગયો હતો એટલે જંગલનો રસ્તો જેવો સ્પષ્ટ દેખાણો, તો એ રામાનુજે આગળ ચાલવાનું ચાલુ કર્યું. ચાલતા ગયા ચાલતા ગયા તો જોયું કે સામેથી એક વ્યક્તિ આવતો હતો. એ વ્યક્તિને આવતા જોયો એટલે રામાનુજે એને ઉભો રાખીને પૂછ્યું, ભાઈ મારે કાંચીપુરમ જવું છે, તો કાંચીપુરમનો રસ્તો કઈ બાજુ છે? તો એટલે ભાઈએ કીધું કે તું સ્વસ્થ છો કે તને કોઈ બીમારી છે? તો કેમ એવું પૂછો, હું એકદમ સ્વસ્થ છું. એ કે ભાઈ તું જે કાંચીપુરમનો રસ્તો પૂછે છો તું કાંચીપુરમમાં જ ઊભો છો. તો રામાનુજ કે કેવી રીતે સંભવ છે, હું તો છે ઉત્તર ભારતમાં હતો અને એક રાતમાં હું કાંચીપુરમ કેવી રીતે આવી ગયો? એટલે ભાઈ કે તું મને નથી ઓળખતો પણ હું તને ઓળખું છું, તું યાદવ પ્રકાશના ગુરુકુળમાં એક વિદ્યાર્થી છો, અને તને વિશ્વાસ ન આવતો હોય તો સામે એક મંદિર બતાવ્યું જોઈ લે, આ વરદરાજજીના મંદિરનો ઘુમ્મટ દેખાય છે. અને રામાનુજે ધ્યાનથી જોયું કે હકીકતમાં એ કાંચીપુરમ પહોંચી ગયા હતા, ને વિચાર કર્યો કે મને જે રસ્તો બતાવવાળા વ્યક્તિ હતા એ બીજું કોઈ નહીં, સ્વયં લક્ષ્મીનારાયણ હતા, સાક્ષાત ભગવાન લક્ષ્મી ને નારાયણ એ શિકારીના રૂપમાં આવીને મને રસ્તો બતાવ્યો, પણ એ કે હું ભગવાનને ન ઓળખી શક્યો. એટલો પછતાવો થયો એના હૃદયમાં, બહુ દુઃખ લાગ્યું, સાક્ષાત ભગવાન મને મદદ કરવા માટે આવ્યા અને હું ભગવાનને ન ઓળખી શક્યો. અને એ સમયે રામાનુજ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના આઠમા અધ્યાયની કુંતી મહારાણીની જે પ્રાર્થના છે એ પ્રાર્થનાને યાદ કરીને એક પછી એક શ્લોકો ગાવા માંડ્યા. અને જેમ જેમ એ કુંતી મહારાણીની પ્રાર્થનાને ગાતા જાય એમ એના હૃદયમાં એના શરીરમાં અષ્ટ સાત્વિક વિકાર પ્રગટ થયા, અને જોર જોરથી કીર્તન કરવા માંડ્યા. હવે આવું જયારે સવારના પોરમાં ચાલતું હતું એ સમયે રામાનુજે જોયું કે ત્રણ સ્ત્રીઓ એ કુવા પાસે પાણી ભરવા માટે આવી. તો એ ત્રણેય સ્ત્રીઓને જોઈ તો રામાનુજે પોતાને રોકી લીધા કે આ લોકો જો મને જોઈ જશે તો એને ખબર પડી જશે કે નિશ્ચિતાની સાથે કંઈક ઘટના થઈ છે. એટલે રામાનુજે પોતાના ભાવને ઈ ભગવાન પ્રતિ જે ભાવ નીકળ્યો હતો એ ભાવને પોતાના હૃદયમાં દબાવી અને રામાનુ સીધા પોતાના ઘરે ગયા. અને ઘરે ગયા તો કાંતિમતી દેવી આશ્ચર્યમાં, રામાનુજ આટલો જલ્દી આવી ગયો પાછો? ત્યારે રામાનુજે કાંતિમતી દેવી અને એમની પત્ની હતી રક્ષકમ્બલ, એ બેને આખી ઘટનાનું વર્ણન કર્યું. અને આ ઘટના જ્યારે કાંતિમતી દેવીએ સાંભળી, બહુ દુઃખ લાગ્યું એમના હૃદયમાં. અને એ સમયે ગોવિંદના જે માતાજી છે દીપ્તિમતી દેવી, એ ને સાથે હતા. ત્રણેય આ ઘટના સાંભળીએ અને રામાનુજને કીધું, રામાનુજ આ વાત હવે તું બીજા કોઈને ન કરતો. અને એ સમયે બરાબર જ્યારે રામાનુજ આવતા હતા પાછા, ત્યારે એમના ગુરુ જે સૌથી પહેલા એમને મળતા હતા રસ્તામાં, શું નામ છે એમનું? કાંચીપૂર્ણ, જે શુદ્ર જાતિમાં જેનો જન્મ થયો હતો. એ કાંચીપૂર્ણ રામાનુજના ઘરે આવ્યા અને બે ગુરુ શિષ્યોએ મળી સાથે પ્રસાદ લીધો. અને પ્રસાદ લઈને જ્યારે બે સાથે બેઠા હતા ત્યારે રામાનુજે આખી ઘટના એમને બતાવી કે યાદવ પ્રકાશ દ્વારા કેવી રીતે પોતાને મારવાનું ષડયંત્ર થયું અને એ ષડયંત્રમાંથી કેવી રીતે મને, એને કીધું નહીં કે ભગવાન લક્ષ્મીનારાયણ આવ્યા હતા, એને કીધું કે મને એક શિકારી દંપતી મળ્યું હતું અને આ શિકારી દંપતીએ કેવી રીતે મારી રક્ષા કરી. અને કાંચીપૂર્ણ તો મહાન વૈષ્ણવ હતા, વૈષ્ણવ આભૂષણ હતા. કાંચીપૂર્ણએ થોડી વારમાં જાણી લીધું કે આ તો સાક્ષાત લક્ષ્મી અને નારાયણ હતા. અને ત્યારે રામાનુજને કીધું, રામાનુજ ભગવાન લક્ષ્મીનારાયણની તારી ઉપર બહુ મોટી કૃપા છે કે બાળ વયમાં તને મદદ કરવા માટે સાક્ષાત ભગવાન અહીંયા પ્રગટ થયા. અને આવી રીતે રામાનુજ અને રામાનુજના ગુરુ કાંચીપૂર્ણ એ બે ઘણા દિવસો, મહિનાઓના મહિના સુધી, કારણ કે ગુરુકુળમાં તો વેકેશન હતું, બધા યાત્રામાં ગયા હતા, એટલે તો રોજ કાંચીપૂર્ણ રામાનુજના ઘરે આવે અને રોજ બે ગુરુ અને શિષ્ય બેઠા બેઠા કૃષ્ણ કથાઓ કરે, સાથે પ્રસાદ લે. અને આવી રીતે કૃષ્ણ કથાનું આસ્વાદન કરતા કરતા ઘણો સમય વીતી ગયો. અને આ બાજુ યાદવ પ્રકાશ તો મનમાં ખુશ થઈ ગયા. પોતાના શિષ્યોને કીધું કે જાઓ જંગલમાં જવો, રામાનુજ ક્યાં છે, કારણ કે બીજાને સારું લગાવવું પડે, દેખાવ કરવા માટે ખાલી. બધાને કીધું કે જંગલમાં જઈને ગોતો, રામાનુજ ક્યાં છે. બધા શિષ્યોને અલગ અલગ દિશામાં મોકલ્યા પણ રામાનુજ ક્યાંથી મળે. બધા શિષ્યો પાછા આવીને કીધું, ગુરુદેવ રામાનુજ નથી, નિશ્ચિત લાગે છે કે રાત્રિના સમયમાં કોઈ પશુઓ એમને મારી નાખ્યા છે. તો યાદવ પ્રકાશ તો મનમાં ખુશ થયા કે જે કામ માટે આપણે યોજના બનાવતા હતા એ યોજના ભગવાને પૂરી કરી દીધી. સમજો, આમાંય ભગવાનનો આભાર માને છે, આમાંય ભગવાનને ચડાવી દીધા કે આપણે રામાનુજને મારવાના હતા એની બદલે ભગવાને મારી નાખ્યા. નહીં તો મનમાં ખુશ થઈ ગયા. અને બધા શિષ્યોને કીધું કે ઠીક છે, ચાલો આપણે આગળ. યાદવ પ્રકાશ પોતાનો યાત્રાનો સંઘ લઈ અને ઉત્તર ભારતની અંદર હરિદ્વાર આ બધા ક્ષેત્રોમાં ગયા, ગંગાજીમાં સ્નાન કર્યું અને સ્નાન કરી અને ઘણા મહિના પછી કાંચીપુરમ જ્યારે પાછા આવ્યા અને પાછા આવી એને કીધું કે સૌથી પહેલા આપણે રામાનુજના ઘરે જવું જોઈએ. કેમ? કારણ કે જે માતાનો પુત્ર વયો ગયો, આ લોકોના મનમાં તો એમ જ છે ને, રામાનુજ વયા ગયા છે, તો એ કે આપણે થોડોક શોક પ્રગટ કરવા માટે એમના ઘરે જઈએ. તો શોક પ્રગટ કરવા માટે જેવા ઘરે આવે તો જોયું કે રામાનુજ તો એના ઘરે ઉભા છે. તો આશ્ચર્ય થયું યાદવ પ્રકાશને કે અમારી પહેલા રામાનુજ કેવી રીતે અહીંયા પહોંચી ગયા. તો યાદવ પ્રકાશને તો મનમાં એમ જ હતું કે કોઈને આપણા કાવતરાની ખબર નથી, આપણા ષડયંત્રને કોઈ નથી જાણતું. તો યાદવ પ્રકાશ તો પહેલાની જેમ, જેવી રીતે પહેલા મળવા આવતા હતા એવી રીતે જ કાંતિમતી દેવીને પ્રણામ કર્યા. પ્રણામ કરીને રામાનુજને કીધું કે ભગવાનની તારી ઉપર બહુ મોટી કૃપા છે કે તું કુશળ ક્ષેમ અહીંયા ઘરે પાછો આવી ગયા. રામાનુજને કીધું કે રામાનુજ અત્યાર સુધી જે કાંઈ આપણી વચ્ચે થયું એ બધું ભૂલી જાઓ અને હવે તમે પાછા ગુરુકુળમાં આવો, પાછા તમે પાઠશાળામાં દાખલ થઈ જાઓ, આપણે હવે નવેસરથી શાસ્ત્રનું અધ્યયન કરશું. આવી રીતે આપણી ભાષામાં જો કહેવી તો માખણ લગાવી અને યાદવ પ્રકાશ એ પોતાના ગુરુકુળમાં પાછા આવી ગયા. પણ રામાનુજ તો જાણતા હતા. પણ એક બીજી ઘટનામાં બની કે યાદવ પ્રકાશ જ્યારે રામાનુજને મળવા માટે આવ્યા તો તો ગોવિંદ ના માતા જે દીપ્તિમતી છે એને પૂછ્યું, ઠીક છે રામાનુજ તો પાછો આવી ગયો પણ મારો પુત્ર ગોવિંદ ક્યાં છે? કારણ ગોવિંદ નહોતા આવ્યા સાથે. ત્યારે યાદવ પ્રકાશે કીધું કે અમે જયારે ગંગાજીમાં સ્નાન કરતા હતા કાશી વારાણસીની અંદર, તો એ સમયે બધા ભક્તો જયારે સ્નાન કરવા માટે ગંગાજીમાં ડૂબકી લગાવી, એ સમયે ગોવિંદે ડૂબકી લગાવી, અને ગોવિંદે જયારે ગંગાજીમાં ડૂબકી લગાવી તો એને ગંગાજીમાંથી એક શિવલિંગ પ્રાપ્ત થયું, અને શિવલિંગ પ્રાપ્ત થયું તો એ શિવલિંગના કારણે એના હૃદયમાં શિવજી પ્રત્યે એવી શ્રદ્ધા જાગી, એવી શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે અમે જયારે પાછા ફરતા હતા ત્યારે એને નિશ્ચય કર્યો કે હું શિવજીની ભક્તિ કરીશ, અને શિવજીની ભક્તિ કરવા માટે એ કાલહસ્તી નામના એક શહેરમાં રોકાઈ ગયા, જ્યાં શિવજીના બહુ મંદિર છે કાલહસ્તીમાં, વારાણસી નજીક છે આ શહેર. તો યાદવ આચાર્યે કીધું કે તમારો ગોવિંદ જે છે એ કાલહસ્તીમાં શિવજીનો ભક્ત થઈ ગયો છે, સેવ બની ચુક્યો છે. તો દીપ્તિમતી બહુ ખુશ થયા કે સારું, કમસે કમ આપણો છોકરો ભક્તિમાં તો લાગ્યો છે. આજની માતા હોય તો કદાચ વિચાર કરે હે ને, લેવા માટે જાય પાછા. કોઈ પુત્ર વિચાર કરે કે મારે ફૂલ ટાઈમ મંદિરમાં જવું છે, બ્રહ્મચારી થઈને ભજન કરવું છે, તો આજના માતા પિતાઓ શું કે તારે જેટલી ભક્તિ કરવી હોય એટલી કરે, ઘરે રહીને કરે, અમે તને બધી સુવિધા આપશું. પણ પોતાના પુત્રો જયારે સાધુ થાય ત્યારે ખુશ કોણ થાય ખબર છે? જે માતા પિતાઓ ભગવાનના પરમ ભક્ત હોય, જે ભગવાનને પૂર્ણ રીતે માનતા હોય, એ જ ખુશ થાય. બાકી તો ચિંતા થાય કે આપણો છોકરો વયો ગયો, હવે કોણ ખવડાવશે, શું કરશે? કારણ કે આપણને ભગવાન ઉપર શ્રદ્ધા નથી હોતી, અને શ્રદ્ધાના અભાવમાં આપણે જીવનનો ઘણો મોટો લાભ જતો કરતા હોઈએ છીએ. આપણને એમ હોય કે હું જીવનની અંદર બહુ મોટી વસ્તુ પ્રાપ્ત કરી રહ્યો છું, પણ એનું પરિણામ એ છે ભક્તો કે આપણે જાણતા નથી કે જીવનનો બહુ મોટો લાભ એ આપણે ચૂકી રહ્યા છીએ. અને આવી રીતે રામાનુજ પાછા યાદવાચાર્યના ગુરુકુળમાં દાખલ થયા. ધીમે ધીમે શાસ્ત્રાર્થ શાસ્ત્ર ઉપર ચર્ચા થતી ગઈ, અને આ બાજુ એક વખત યામુનાચાર્ય જે હતા, યાદ આવે છે યામુનાચાર્ય કોણ હતા? એ નાથ મુનિના પૌત્ર જે ખજાનો લેવા માટે શ્રીરંગમ ગયા હતા, અને એ ખજાનાના રૂપમાં શ્રી રંગનાથજીને પ્રાપ્ત કર્યા હતા. હવે એ યામુનાચાર્ય વૈષ્ણવોના મહાન આચાર્ય બની ચુક્યા હતા, અને એમની ઉંમર લગભગ 80-85 વર્ષ આસપાસ થઈ ગઈ હતી. એ યામુનાચાર્ય એકવાર વિચાર કર્યો કે કાંચીપુરમમાં વરદરાજજીનો જે વિગ્રહ છે એ વરદરાજજીના દર્શન કરવા છે મારે, તો પોતાના અમુક શિષ્યોને સાથે લઈ, કારણ કે યામુનાચાર્ય શ્રીરંગમમાં રહેતા હતા, તો એ શ્રીરંગમમાંથી પોતાના શિષ્યોને સાથે લઈ કાંચીપુરમ વરદરાજજીના દર્શન કરવા માટે આવતા હતા. અને એ સમયે યામુનાચાર્યએ જોયું કે સામે થોડા લોકો જઈ રહ્યા હતા, કંઈક બહાર જતા હતા, સંઘ નાનો એવો, અને એ સંઘ હતો આ યાદવ પ્રકાશ. આ યાદવ પ્રકાશ અને રામાનુજ બધા સાથે કંઈક જતા હતા બહાર. તો યામુનાચાર્યએ પૂછ્યું એમના શિષ્યોને કે સામે જે વ્યક્તિ જઈ રહ્યો છે એ કોણ છે? તો કે બહુ મોટો માયાવાદી પંડિત છે જેનું નામ યાદવ પ્રકાશ છે. તો યામુનાચાર્યની નજર રામાનુજ ઉપર ગઈ. રામાનુજને જ્યારે યામુનાચાર્યએ જોયા તો એમના શિષ્યોને કીધું કે એમની સાથે જે છોકરો ચાલે છે એ કોણ છે? ત્યારે એમના જે શિષ્યો હતા એમણે રામાનુજનો પરિચય આપ્યો કે ગુરુદેવ, આ રામાનુજ જે છે એ પરમ વૈષ્ણવ છે, બહુ મહાન વૈષ્ણવ છે, તો એ ક્યાં માયાવાદીઓ સાથે શું કરે છે? તો એ કહે છે યાદવાચાર્યનો વિદ્યાર્થી છે એટલે એમની સાથે રહે છે, પણ આ એવો પરમ વૈષ્ણવ છે કે એણે સર્વ ખિલમ ઇદમ બ્રહ્મ ઉપર વ્યાખ્યા લખી છે. આટલી નાની ઉંમરમાં એણે વેદાંત સૂત્ર ઉપર ટીકા લખી છે, અને એ ટીકા એટલી પ્રસિદ્ધ થઈ છે, એટલી પ્રસિદ્ધ થઈ છે કે આખો વૈષ્ણવ સમાજ એની ટીકાઓને માને છે. અને યામુનાચાર્ય રામાનુજની ટીકા વાંચી હતી એટલે એને વધારે પરિચય આપવાની જરૂર ન પડી, સમજી ગયા કે રામાનુજ એક બહુ મહાન વૈષ્ણવ છે, પણ પ્રશ્ન એ હતો કે આ માયાવાદીઓ સાથે શું કરે છે. યામુનાચાર્યના મનમાં પ્રબળ ઈચ્છા થઈ કે જઈને હું આ રામાનુજને મળું, પણ જોયું કે સાથે યાદવાચાર્ય હતા. એટલે યામુનાચાર્ય એમના શિષ્યોને કીધું કે હું રામાનુજને નહીં મળું, કારણ કે માયાવાદી સાથે છે અને હું માયાવાદીઓનો સંગ નથી કરતો. એટલા માટે યામુનાચાર્યએ રામાનુજને મળ્યા નહીં, રામાનુજને મળવાનું છોડી હૃદયમાં તો દુઃખ લાગ્યું, કારણ કે આવા મહાન વૈષ્ણવ. અને યામુનાચાર્યના મનમાં ઈચ્છા હતી કે મારા ગયા પછી આ વૈષ્ણવ સંપ્રદાયની ધારા જો કોઈ સંભાળી શકે હોય તો એ આ રામાનુજ છે. અને એટલે એને રામાનુજને મળવું હતું, પણ રામાનુજ એક માયાવાદી સાથે હતા અને યામુનાચાર્ય માયાવાદીઓનો સંગ નહોતા કરતા. એટલે સીધા વરદરાજજીના દર્શન કરવા માટે ગયા અને વરદરાજજીના દર્શન કરી વરદરાજજીને હાથ જોડીને પ્રાર્થના કરે છે, પ્રભુ હું જો તમારો થોડો શુદ્ધ ભક્ત હોઉં, મારી અંદર થોડી જો ભક્તિ હોય અને તમારું નામ જ છે વરદરાજ, વરદરાજ મતલબ જે વરદાન આપવામાં સૌથી શ્રેષ્ઠ છે, તરત જ જે વરદાન આપી દે એ વિગ્રહ ભગવાન શ્રી કૃષ્ણનો વિગ્રહ છે જેનું નામ છે વરદરાજ. એ વરદરાજજીને જઈને પ્રાર્થના કરી કે પ્રભુ હું જો થોડો ભક્ત હોય, મારી અંદર થોડી શુદ્ધ ભક્તિ હોય તો એ ભક્તિના પ્રભાવે તમે મને એવું વરદાન આપો કે આ રામાનુજ જે છે એ આ યાદવ પ્રકાશનો સંગ છોડી અને એક વૈષ્ણવ બને. હાલાકી વૈષ્ણવ હતા પણ આ માયાવાદીઓના સંગથી અલગ થઈ અને વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર કરે, પોતાની સાથે ભળી જાય. વરદરાજજીને રામાનુજ માટે બહુ પ્રાર્થના કરી, બહુ વરદાન માંગ્યા અને વરદરાજજીના દર્શન કરી અને યામુનાચાર્ય જે છે એ શ્રીરંગમ પાછા વયા ગયા. આ બાજુ યાદવ પ્રકાશ અને જે આખા શિષ્યોનો જે ગણ હતો એ ક્યાં જતા હતા ખબર છે? સમય થઈ ગયો છે, જાણવું છે કે આવતી વખતે ઠીક છે, નાનો એવો પ્રસંગ છે, બે પાંચ મિનિટ શ્રવણ કરીએ. તો આ લોકો એક રાજાને મળવા માટે જતા હતા અને એ રાજાને પ્રોબ્લેમ શું હતો ખબર છે? એ રાજાની જે કન્યા હતી રાજકુમારી, એ રાજકુમારીમાં એક ભૂત આવી ગયું હતું, હે ને, સાંભળ્યું છે? કોઈ પુરુષને ભૂત વળગે એ તો નવી વાત છે, નવી નહીં સામાન્ય વાત છે, પણ સ્ત્રીને ભૂત વળગે તે આશ્ચર્ય છે આ સંસાર. કારણ કે આ એક કવિ કહી રહ્યા છે, ભૂત વળગે તો કોઈ પુરુષને વળગે, કારણ કે સ્ત્રીમાં ક્યારેય ન આવે, કારણ કે સ્ત્રીમાં અને ભૂતમાં કોઈ ફેર નથી. કેમ ફરક નથી? લગ્ન જેટલા જેટલા એ કર્યા છે એ બધાને અનુભવ છે, હે, કે ભૂતમાં અને સ્ત્રીમાં. ભૂત એકવાર હારું, કારણ કે અંદર રહીને હેરાન કરે, લોકોને ખબર પડે કે આનામાં ભૂત છે. પણ આ એવું ભૂત છે કે ગમે એટલા ભૂવા લાવો, દોરા કરો, ધાગા બાંધો, એ નીકળે જ નહીં. એક વખત જીવનમાં આવ્યું હે ને, એ મરો તો જાય, પછી ન જાય. ઠીક છે, આ તો એક ઉત્પ્રેક્ષા છે કવિઓની. પણ એ રાજાની જે કન્યા હતી, એ રાજાની કન્યામાં ભૂત પ્રવેશી ગયું. તો એ રાજાને કોઈએ કીધું હશે કે ભાઈ આપણા રાજ્યમાં યાદવ પ્રકાશ નામના બહુ મોટા વિદ્વાન છે અને આ વિદ્વાન ઈ એના મંત્રોથી શ્લોકોથી આ ભૂતને કાઢી નાખશે. તો રાજાએ આમંત્રણ આપ્યું હતું આ યાદવ પ્રકાશને. અને યાદવ પ્રકાશના મનમાં એમ હતું કે હું રામાનુજને સાથે લેતો જાઉં, કેમ? કારણ કે હું જો એ રાજકુમારીના શરીરમાંથી ભૂત કાઢી નાખીશ તો મારો યશ બહુ મોટો ફેલાઈ જશે અને રામાનુજની કોઈ હામુય નહીં જોવે. એટલે રામાનુજને નીચા બતાવવા માટે આ યાદવ પ્રકાશને સાથે લઈ ગયા. હવે આ બાજુ ઘટના એવી બની કે રાજકુમારીના શરીરમાં જે ભૂત હતું એ ભૂત કાઢવા માટે યાદવ પ્રકાશ બેઠા સામે અને યાદવ પ્રકાશે બધી સામગ્રી મંગાવી, કઈક ફૂલ, જળ પાત્ર, આ બધું. મંત્રો બોલતા જાય, એક પછી એક મંત્ર બોલે અને એ જળ પાત્રમાંથી જળ લઈ એ રાજકન્યા ઉપર છાંટે, એ રાજકુમારી ઉપર. તો રાજકુમારી જોર જોરથી હસવા લાગી. યાદવ પ્રકાશ વારંવાર જળ નાખે, ધોલી જે રાજકુમારી છે એટલા જ જોરથી હસવા લાગે, અને છેલ્લે એ રાજકુમારીના શરીરમાં જે ભૂત હતું એ ભૂત બોલ્યું, શું કે, યાદવ પ્રકાશ તું કદાચ ગમે એટલા મંત્રો બોલીશ, તારા મંત્રમાં એ પાવર નથી કે તું મને અહીંથી ભગાડી એક. બધા લોકોની જોતા રાજા સામે ઉભા છે, કેટલા બધા લોકો સામે ઉભા છે, છતાં યાદવ પ્રકાશને થયું કે જો હું મંત્ર બંધ કરી દઈશ તો લોકો વિચાર કરશે કે યાદવ પ્રકાશ આટલા મોટા વિદ્વાન છે છતાં એક ભૂતને ન કાઢી શક્યા, તો ઓલું ભૂત ના પાડે હું નહીં જાઉં, તો આ સામેથી પાણી નાખે નીકળ, ભૂત ના પાડે નહીં નીકળું, યાદવ પ્રકાશ કે બહાર નીકળ. આવી રીતે વિવાદ ચાલ્યો ત્યારે ઓલા પ્રેતે કીધું, ભાઈ યાદવ પ્રકાશ આ નકામી મહેનત રહેવા દે, તારે જો મને આ રાજકુમારીના શરીરમાંથી કાઢવું જ હોય તો તારો એક શિષ્ય છે રામાનુજ, એ રામાનુજ ને મારી પાસે મોકલ તો હું આના શરીરને છોડી નીકળી જઈશ. આ પ્રેત જ્યારે બોલ્યું તો યાદવ પ્રકાશ ત્યાંથી હટી ગયા, કારણ કે હવે તો સીધી ડિમાન્ડ થઈ ગઈ કે રામાનુજ આવે તો જ એ ભૂત બહાર નીકળે. તો રામાનુજને લાવ્યા સામે, ત્યારે એ પ્રેતે કીધું, તો રામાનુજાચાર્ય સીધો પ્રશ્ન કર્યો પેલા એ પ્રેતને કે તું આ રાજકુમારીના શરીરમાં આવીને બેઠો છો, પેલા મને એ બતાવ્યું કે મારા ગુરુએ જયારે મંત્ર બોલ્યા અને તારી ઉપર એ મંત્રેલું જે અભિમંત્રી જળ નાખ્યું તો તું બહાર કેમ ન નીકળ્યો. ત્યારે એ પ્રેત જે છે એ યાદવ પ્રકાશના પૂર્વ જન્મની કથા સંભળાવે છે કે આ યાદવ પ્રકાશ નામનો જે વ્યક્તિ છે એ પૂર્વ જન્મની અંદર ગોહ સાપ હતો. ગોહ સાપ જાણો છો ને, ગરોળી જેવું પ્રાણી હોય, આટલું મોટું હોય, ગુજરાતીમાં શું કહે એને, ઘો, એને સંસ્કૃતમાં ગોહ સાપ કહેવાય. એ ગોહનું જ તે ઘો કરી નાખ્યું છે આપણે કાઠિયાવાડી હોય, એનું હકીકતમાં નામ ગોહ સાપ છે. તો આ યાદવ પ્રકાશ જે છે એ પૂર્વ જન્મમાં એક ગોહ સાપ હતા, અને બન્યું એવું કે ભગવાનના કોઈ ભક્ત, જે આપણે ખબર ને પ્રસાદ લઈને બધા પથ્થર ફેંકી દે, તો ભગવાનના એક ઉત્સવની અંદર બધા વૈષ્ણવો જે પ્રસાદ ખાઈને જે પથ્થર ફેંકી દીધા હતા એ વૈષ્ણવોનું ઉચ્છિષ્ટ ખાવાથી અને ગોહ સાપમાંથી આ એક વિદ્વાનનો જન્મ પ્રાપ્ત થયો છે. તમે જુઓ ભગવાનના જે ભક્તો છે એને ક્યારેય સામાન્ય ન માનવા જોઈએ વૈષ્ણવોને, કારણ એ વૈષ્ણવોમાં એટલો પાવર છે કે વૈષ્ણવોનું ઉચ્છિષ્ટ કોઈ પશુ પક્ષી જો ગ્રહણ કરી લે ને તો બીજો જન્મ એનો મનુષ્યના રૂપમાં થાય. આ વૈષ્ણવો છે. આપણે એમ માનતા હોય કે આવડા તિલક માળા કરીને બધા નીકળી પડ્યા છે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભક્તો, કારણ વૈષ્ણવની મહાનતા આપણે નથી જાણતા. આ એક પ્રેત સમજાવે છે કે ભગવાનના ભક્તોની શું મહાનતા છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ભક્ત મુખ ઉચ્છિષ્ટ, ભક્ત પદ જલ અને ભક્ત પદ રજ, આ ત્રણ વસ્તુ જો કોઈને મળી જાય એને ભગવાન પાસે જાતા આ દુનિયામાં કોઈ નો અટકાવી શકે. કઈ ત્રણ વસ્તુ છે? ભક્ત પદ રજ, ભગવાનના ભક્તોની ચરણ રજ, ભક્ત મુખ ઉચ્છિષ્ટ, ભગવાનના ભક્તોનો એઠો પ્રસાદ, અને ભક્ત પદ જલ, ભગવાનના ભક્તોનું ચરણામૃત. આ ત્રણ વસ્તુ જો કોઈ વ્યક્તિ લઈ લે એને ભગવાન પાસે જવામાં ન કાળ રોકી શકે, ન કળિયુગ રોકી શકે કે ન માયા રોકી શકે. આ ભગવાનના ભક્તોનો પ્રભાવ છે. એટલે જ કહે છે ભક્તો કે ભગવાનની કથામાં જે પાવર છે એ ભગવાનની કથા કરતા હજાર ગણો પાવર એ ભગવાનના ભક્તોની કથામાં છે. અને એટલા માટે એ વૈષ્ણવ ઉચ્છિષ્ટ ખાવાના કારણે આને યાદવાચાર્યનું શરીર પ્રાપ્ત થયું છે. અને આ વાત જયારે સાંભળી બધા લોકોને આશ્ચર્ય થયું, અને ત્યારે પ્રેતે કીધું કે રામાનુજ તમે તમારા ચરણોને ધોઈ અને તમારું ચરણામૃત એક પાત્રમાં એકઠું કરો અને તમારા ચરણોના ચરણામૃતને મારી ઉપર છાંટો, હું આ રાજકુમારીના શરીરને છોડીને નીકળી જઈશ. તો રામાનુજાચાર્ય કીધું કે ઠીક છે, હું મારું ચરણામૃત જે છે એ તો નાખી દઈશ, પણ અમને ખબર કેમ પડે કે તે આના શરીરને છોડી દીધું છે. એ સમયે એ પ્રેતે કીધું કે સામે જે અશ્વત્થ વૃક્ષ દેખાય છે, એ જે અશોક વૃક્ષ છે, એ વૃક્ષની જે સૌથી ઉપરની ડાળી છે એ ડાળી જયારે નીચે, હમણાં બે મિનિટ પછી ડાળી નીચે તૂટીને પડશે, જયારે હું ડાળી ઉપર જઈને બેસીશ ત્યારે તમે સમજી લેજો કે મેં આ રાજકુમારીના શરીરને છોડી દીધું છે. અને રામાનુજાચાર્ય પોતાના ચરણોનું જે જળ હતું એ ચરણામૃત એ રાજકુમારી ઉપર છંટકાવ કર્યો, એ રાજકુમારી ઉપર છાંટ્યું અને પ્રેત એમના શરીરને છોડી નીકળી ગયું. અને હજારો લોકોના જોતા જોતા એ અશ્વત્થ વૃક્ષની જે સૌથી ઉપરની ડાળ હતી એ ધડામધન નીચે પડી અને બધા લોકોએ જય જયકાર કર્યો. બોલો રામાનુજાચાર્ય કી. આખા રાજમહેલની અંદર રામાનુજાચાર્યનો જય જયકાર થઈ ગયો. અને યાદવ પ્રકાશના મનમાં એટલી ઈર્ષા પ્રગટ થઈ, એવો દ્વેષ થયો કે કરવા એવા તો કઈક ઊંધું અને થઈ ગયું કઈક ઊંધું. જે શિષ્યને નીચો બતાવવા માટે આવ્યા હતા એ જ શિષ્ય સૌથી મહાન થઈ ગયો. અને બધા લોકો ચર્ચા કરવા માંડ્યા આખા નગરમાં કે જુઓ ગુરુ કરતા એનો શિષ્ય મહાન છે, કારણ કે જે કામ ગુરુ ન કરી શક્યા એ કામ એના શિષ્યએ કર્યું. અને સર્વત્ર ચારેય બાજુ રામાનુજાચાર્યની કીર્તિ ફેલાવા માંડી. અને એવા રામાનુજાચાર્ય ફેમસ થયા કે યાદવ પ્રકાશે તો નિશ્ચય કરી લીધો કે મૃત્યુના ષડયંત્રમાંથી તો બચી ગયો, હવે આને કઈ રીતે કાઢવું. કારણ કે જ્યાં જોવીને એક જ ચર્ચા, કારણ કે યાદવ પ્રકાશને કોઈ જોવે એટલે તરત બોલે આના ગુરુ કરતા તો એનો શિષ્ય હોશિયાર છે. હે ને, વૈષ્ણવ ગુરુ જો હોત ને તો વિચાર કરેત કે ના હકીકતમાં મારો શિષ્ય આગળ જાય છે. વૈષ્ણવ ગુરુ હોય એ ખુશ થાય, પણ આ તો માયાવાદી હતા. એટલી બધી ઈર્ષા હૃદયમાં થઈ અને ઈર્ષાના કારણે એ રામાનુજની આ કીર્તિને સહન ન કરી શક્યા, રામાનુજાચાર્યની કીર્તિને ન સાંભળી, સહન ન થઈ એનાથી. અને એટલા માટે એ રામાનુજાચાર્યને બીજી વાર પોતાના જીવનમાંથી અલગ કરવા માટે એક બીજી ઘટના, એક બીજા ષડયંત્રનો સહારો લીધો. અને એ શું ષડયંત્ર કરી અને રામાનુજાચાર્યને કેવી રીતે પોતાના આશ્રમમાંથી બહાર કાઢી મૂક્યા એ આપણે આવતા બુધવારે શ્રવણ